नमस्कार, आकाशवाणी। समाचार प्रवेश अड़िएचा वाँचे छे। मुख्य समाचार। विश्व पर्यावरण दिवस निमित्ते प्रधानमंत्रीए अरवली पर्वतमाळाना पुनर्वनीकरण करवाना उद्देश साथे नवी दिल्लीमां वृक्षारोपण कर्युं। 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં બહાદુરી દર્શાવનારી કચ્છની મહિલાઓએ ભેટમાં આપેલો સિંદૂરનો છોડ પ્રધાનમંત્રીએ તેમના નિવાસસ્થાને રોપ્યો। બેંગલુરુમાં ચીનના સ્વામી સ્ટેડિયમમાં ભાગદોડની દુર્ઘટના મામલે કર્ણાટક વડી અદાલત આજે જાહેરહિતની અરજી પર સુનાવણી કરશે। સિક્કિમના ચાટેનમાં ફસાયેલા પ્રવાસીઓને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી ફરી શરૂ। ઈદ ઉલ અઝાના પ્રસંગે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આયાત નિકાસ 10 દિવસ માટે સ્થગિત। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવી દિલ્હીના ભગવાન મહાવીર વનસ્થલી પાર્ક ખાતે એક વિશેષ વૃક્ષારોપણ અભિયાનનું નેતૃત્વ કર્યું। શ્રી મોદીએ એક પેડ માકી નામ પહેલ હેઠળ વનનો છોડ વાવ્યો અને અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટના ભાગરૂપે આ છોડ રોપવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ અરવલ્લી પર્વતમાળાના 700 કિલોમીટરના વિસ્તારમાં પુનઃવનીકરણ કરવાનો છે। આ પ્રોજેક્ટનો હેતુ દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાત સહિત 4 રાજ્યોના 29 જિલ્લામાં અરવલ્લી પર્વતમાળાની આસપાસના 5 કિલોમીટરના બફર વિસ્તારમાં હરિયાળી ફેલાવવાનો છે। તેનો ઉદ્દેશ વનીકરણ, પુનઃવનીકરણ અને જળાશયોના પુનઃસ્થાપન દ્વારા અરવલ્લીની જૈવ વિવિધતાને વેગ આપવાનો છે। સાથોસાથ આ યોજના દ્વારા પ્રદેશની જમીનની ફળદ્રુપતા, પાણીની ઉપલબ્ધતા અને આબોહવા સ્થિતિસ્થાપકતામાં સુધારો કરવાનો પણ છે। આ પ્રોજેક્ટ સ્થાનિક સમુદાયોને રોજગાર અને આવક ઉત્પન્ન કરવાની તક પૂરી પાડીને લાભ કરશે। આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ દિલ્હી સરકારની ટકાઉ પરિવહન પહેલ હેઠળ 200 ઇલેક્ટ્રિક બસને પણ લીલી ઝંડી આપી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને સિંદૂરનો છોડ રોપ્યો હતો। 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન અસાધારણ હિંમત અને દેશભક્તિ દર્શાવનારા કચ્છની બહાદુર માતાઓ અને બહેનો દ્વારા ભેટમાં અપાયેલા છોડ વાવ્યો હતો। તાજેતરની ગુજરાત મુલાકાતને યાદ કરતા શ્રી મોદીએ કહ્યું હતું કે સિંદૂર પ્લાન્ટની ભેટ દેશની મહિલા શક્તિની બહાદુરી અને પ્રેરણાનું મજબૂત પ્રતીક રહેશે। પ્રધાનમંત્રીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પૃથ્વીનું રક્ષણ કરવા અને પડકારોનો સામનો કરવા લોકોને તેમના પ્રયાસોને વધુ મજબૂત બનાવવા અપીલ કરી છે। પર્યાવરણના સંરક્ષણ અંગે સોશિયલ મીડિયા પર એક વિડીયો રજૂ કરતા શ્રી મોદીએ પર્યાવરણને હરિયાળું અને વધુ સારું બનાવવા માટેના પાયાના સ્તરે કામ કરી રહેલા તમામ લોકોની પ્રશંસા કરી।
પ્રકૃતિ રક્ષતી રક્ષિતા, અર્થાત જો પ્રકૃતિ કી રક્ષા કરતે હૈ પ્રકૃતિ ઉનકી રક્ષા કરતી હૈ।
પર્યાવરણ મે સંતુલન ये हमारी पुरातन परंपरा का एक अहम हिस्सा है। हमारे यहाँ कहा गया है यत पिंडे तत ब्रह्मांड, यानी जो पिंड यानी जीव में है वही ब्रह्मांड में है।
પ્રધાનમંત્રીએ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા તેમના સશક્તિકરણ અને માળખાગત સુવિધા ઉપર સરકાર દ્વારા લેવાયેલા વિવિધ પગલાં ઉપર પણ પ્રકાશ પાડ્યો। સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી મોદીએ જણાવ્યું કે પીએમ આવાસ યોજના, પીએમ ઉજ્જવલા યોજના, જનધન યોજના અને આયુષ્માન ભારત જેવી પહેલોએ આવાસ, સ્વચ્છ રસોઈ ઇંધણ, બેન્કિંગ અને આરોગ્ય સંભાળની પહોંચમાં વધારો કર્યો છે। તેમણે જણાવ્યું કે પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ, ડિજિટલ સમાવેશન અને ગ્રામીણ માળખાગત સુવિધાઓ સહિતના લાભોની ઝડપી પહોંચ સુનિશ્ચિત થઈ છે। શ્રી મોદીએ 25 કરોડથી વધુ લોકોને ગરીબીમાંથી મુક્ત કરવામાં મદદરૂપ પહેલોની ભૂમિકા પર પણ ભાર મૂક્યો। તેમણે એક સમાવિષ્ટ અને આત્મનિર્ભર ભારત બનાવવા સરકારની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો। ચીનના સ્વામી સ્ટેડિયમની ભાગદોડમાં ગઈકાલે રાત્રે બેંગલુરુમાં 11 લોકોના મોત મામલે કર્ણાટક વડી અદાલત આજે સુનાવણી કરશે। બપોર બાદ થનારી સુનાવણીમાં મૃત્યુના કારણો, કાર્યક્રમની વ્યવસ્થા અને કર્ણાટક સરકાર દ્વારા હાથ ધરાયેલ સલામતી અને તેના પગલાં અંગે વિગતો મેળવવા અંગેના મુદ્દા સુનાવણીમાં આવરી લેવાશે। કર્ણાટક વડી અદાલત સમક્ષ આ દુર્ઘટના અંગે જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે। રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે રાજ્ય સરકારને આ દુઃખદ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા જણાવ્યું છે અને મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે। કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બસવરાજ બોમ્માઈએ આ ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરી છે। ભાગદોડના પીડિતોની મુલાકાત લીધા પછી તેમણે ભીડના પ્રવાહ અંગેના સુરક્ષા ઇનપુટ્સ અને ગુપ્ત અહેવાલની અવગણના કરવા માટે રાજ્ય સરકારને દોષી ઠેરવી હતી। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારતીય રેલવેએ સ્વચ્છ પરિવહન પદ્ધતિ અપનાવવા, કાર્બન ઉત્સર્જન ઘટાડવાના તેના પ્રયાસોને વેગ આપ્યો છે. વર્ષ 2070 સુધીમાં શૂન્ય ઉત્સર્જન પ્રાપ્ત કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંચામૃત લક્ષ્યો સાથે આ સુસંગત છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક અંગ્રેજી દૈનિકમાં લખેલા લેખમાં શ્રી વૈષ્ણવે ઉમેર્યું કે ભારતીય રેલવે ચોખ્ખી શૂન્ય ઉત્સર્જન લક્ષ્ય પ્રાપ્ત કરવા બહુપક્ષીય અભિગમ પર કામ કરી રહી છે. તેમણે ભાર મૂક્યો હતો કે તે ટ્રાફિકને રસ્તા પરથી રેલ તરફ પરિવર્તિત કરવા અને સ્વચ્છ હરિયાળા ઉર્જા સ્ત્રોતો સાથેની કામગીરીને વેગવંતી બનાવવા વ્યસ્ત છે. મંત્રીએ ભારતીય રેલવેની વ્યૂહરચનાઓની રૂપરેખા આપી ઉલ્લેખ કર્યો હતો કે રેલવે ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ પરિવહન પ્રણાલી બનાવવા પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે છેલ્લા એક વર્ષમાં 700 કરોડથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA આતંકવાદ સંબંધિત કેસમાં જમ્મુ અને કાશ્મીરમાં 32 સ્થળોએ દરોડા પાડ્યા. આતંકવાદી ષડયંત્ર કેસમાં વિવિધ આતંકવાદી સંગઠનોના ઓવરગ્રાઉન્ડ કાર્યકરો વિરુદ્ધ ચોક્કસ માહિતીના આધારે વહેલી સવારથી દરોડા પાડવામાં આવી રહ્યા છે. બેંક ઓફ બરોડા સાથેની છેતરપિંડીના કેસમાં સિદ્ધદાતા ઇસ્પાત પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય લોકો સામે પ્રવર્તન નિદેશાલયે 10 સ્થળોએ દરોડા પાડ્યા છે, જેમાં બેંક ઓફ બરોડા સાથે લગભગ 190 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. દિલ્હી, ગાઝિયાબાદ, નોઈડા અને પાણીપતમાં કંપનીના ડિરેક્ટરો, પ્રમોટરો અને ભાગીદારોના સંબંધિત સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. સિક્કિમમાં પાક્યોંગ ગ્રીનફિલ્ડ હવાઈ મથક પર આજે ચાટેનમાંથી ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢવાની કામગીરી શરૂ થઈ છે. 2 MI-17 હેલિકોપ્ટર અત્યાર સુધીમાં સફળતાપૂર્વક 2 ઉડાન પૂર્ણ કરી ચૂક્યા છે, જેમાં 63 લોકોને ચાટેનથી પાક્યોંગ હવાઈ મથક સુધી પહોંચાડવામાં આવ્યા છે. પ્રવાસીઓને સિલિગુડી સુધી અવરજવરની સુવિધા પૂરી પાડવા સિક્કિમ સરકારે બસોની વ્યવસ્થા કરી છે. વધુમાં MI-17 હેલિકોપ્ટર ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત રીતે બાગડોગરા પહોંચાડવામાં મદદ કરવા તૈયાર છે, જેથી જરૂરિયાતમંદ લોકો સહાય અને સલામત પરિવહન સરળતાથી ઉપલબ્ધ રહે. હવામાનની સ્થિતિને આધારે બપોર સુધીમાં સ્થળાંતર પૂર્ણ થવાની શક્યતા છે. ઈદ ઉલ અઝાના પ્રસંગે બેનાપોલ લેન્ડ પોર્ટ દ્વારા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નિકાસ અને આયાત પ્રવૃત્તિઓ 10 દિવસ માટે સ્થગિત રહેશે. બાંગ્લાદેશ સરકારના નિર્દેશો મુજબ આજથી આ મહિનાની 14મી તારીખ સુધી વેપાર બંધ રહેશે. બેનાપોલ પોર્ટ આયાત અને નિકાસ સંગઠનના પ્રમુખે જણાવ્યું, આ સમયગાળા દરમિયાન માલનું લોડિંગ અને અનલોડિંગ થશે નહીં. જોકે આ સમયગાળા દરમિયાન લેન્ડ પોર્ટ પર ઇમિગ્રેશન સેવાઓ રાબેતા મુજબ કાર્યરત રહેશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગત રાત્રે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે 1 કલાકથી વધુ સમય સુધી વાત કરી. રાષ્ટ્રપ્રમુખ પુતિને કહ્યું કે આ વાતચીત યુક્રેનમાં તાત્કાલિક શાંતિ નહીં લાવે. દરમિયાન તેમણે રશિયા આ અઠવાડિયે યુક્રેન દ્વારા તેના હવાઈ મથક પર કરવામાં આવેલા હુમલાઓનો જવાબ આપશે એવી ચેતવણી પણ આપી. શ્રી ટ્રમ્પે કહ્યું કે ફોન પર શ્રી પુતિન સાથે 85 મિનિટની વાતચીત સારી રહી, પરંતુ એ એવી નહોતી કે તે તાત્કાલિક શાંતિ પુનઃસ્થાપિત કરી શકે. ટ્રુથ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની આ વાતચીતની વિગત મુજબ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે રાષ્ટ્રપ્રમુખ પુતિનને વળતી કાર્યવાહીથી રોકવાનો પ્રયાસ નહોતો કર્યો. તેમના સાથીદારો સાથે ગઈકાલે વર્ચ્યુઅલ બેઠકમાં શ્રી પુતિને ફરી એકવાર યુક્રેનમાં વ્યાપક યુદ્ધવિરામની શક્યતાને નકારી કાઢી. તેમનો દાવો છે કે યુદ્ધવિરામ યુક્રેનને ફરી સંગઠિત થવા અને શસ્ત્રો એકત્રિત કરવાનો સમય આપે છે. તે જ સમયે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ અઠવાડિયાની શરૂઆતમાં રજૂ કરાયેલા રશિયાના શાંતિ પ્રસ્તાવોને માત્ર ચેતવણીઓ ગણાવી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીએ અરવલ્લી પર્વતમાળાના પુનઃવનીકરણ કરવાના ઉદ્દેશ સાથે નવી દિલ્હીમાં વૃક્ષારોપણ કર્યું. 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં બહાદુરી દર્શાવનારી કચ્છની મહિલાઓએ ભેટમાં આપેલો સિંદૂરનો છોડ પ્રધાનમંત્રીએ તેમના નિવાસસ્થાને રોપ્યો. બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભાગદોડની દુર્ઘટના મામલે કર્ણાટક વડી અદાલત આજે જાહેર હિતની અરજીની સુનાવણી કરશે. સિક્કિમના ચાટેનમાં ફસાયેલા પ્રવાસીઓને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી ફરી શરૂ. ઈદ ઉલ અઝાના પ્રસંગે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આયાત નિકાસ 10 દિવસ માટે સ્થગિત. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.